હરીશ ભાઈ છો?
હા જી.
પ્રેઝ ધ લોર્ડ હરીશ ભાઈ.
પ્રેઝ ધ લોર્ડ. કેમ?
આજે પ્રભુનું વચન એસ્તરના પુસ્તકમાંથી આપ વાંચનાર છો. 1-5 અધ્યાય આજે આપણે વાંચનાર છીએ. 1-4 આપ વાંચશો અને 5મું ચેપ્ટર ઓલિવરભાઈ વાંચશે. તો પ્રભુના વચનોમાં દોરી જાઓ.
પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. પહેલો અધ્યાય. અહાશ્વેરોશ જે 21 સુધી 28 પ્રાંતો પર રાજ કરતો હતો તેના સમયમાં એમ બન્યું કે રાજા સુસાના મહેલમાં પોતાના રાજ્યાસન પર બેઠેલો હતો. તે દરમિયાન તેની કારકિર્દીના 3જે વર્ષે તેણે પોતાના સર્વ સરદારોને તથા પોતાના હજુરિયાઓને મિજબાની આપી. ત્યારે ઈરાન તથા માદાઈના અમલદારો, પ્રાંતોના અમીરો તથા સરદારો હજુરમાં હાજર થયા હતા. વેળાએ તેણે પોતાના વિખ્યાત રાજ્યની રીતિ તથા પોતાના મહાપ્રતાપનો વૈભવ ઘણા દિવસો સુધી, એટલે 180 દિવસ સુધી દેખાડ્યા. એ પછી રાજાએ સુસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાના મોટા સર્વ લોકને 7 દિવસ સુધી રાજમહેલના બાગના ચોકમાં મિજબાની આપી. ત્યાં ધોળા, લીલા તથા આસમાની રંગના લુગડાના પડદા, રૂપાની કડીઓવાળા તથા આરસપારના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સુતરી વડે ટાંગેલા હતા. આ રૂપાના પલંગ લાલ, ધોળા, પીળા તથા કાળા આરસ પહાડની ફરસબંધી પર હતા. તેઓને પીવાની માટે પ્યાલા તો સોનાના હતા, પ્યાલા તરે તરેના હતા અને રાજાનો દ્રાક્ષારસ રાજાની ઉદારતા પ્રમાણે પુષ્કળ હતો. તે નિયમસર પીવામાં આવતો. કોઈ બળાત્કાર કરી શકતું નહીં, કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે વર્તવું. વાણી વાસ્તી રાણીએ પણ અહાશ્વેરોશ રાજાના રાજ્યગૃહમાં સ્ત્રીઓને મિજબાની આપી. 7મે દિવસે રાજાનું મન દ્રાક્ષારસથી મગ્ન હતું ત્યારે તેણે મહુમાન, આર્બોના, બિગથા, અબાગથા, રેથા, કારકાસ એ 7 ખોજા અહાશ્વેરોશ રાજાના હજુરિયા ચાકર હતા તેઓને આજ્ઞા કરી વાસ્તી રાણીને રાજ મુકટ પહેરાવીને તેનું સૌંદર્ય લોકોને તથા સરદારોને દેખાડવા સારું મારી હજુરમાં લાવો, કેમ કે તે દેખાવમાં ફૂટડી હતી. પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે આવવાને વાસ્તી રાણીએ ના પાડી. માટે રાજાને બહુ ક્રોધ ચડ્યો અને તે ક્રોધથી તપી ગયો. રાજાએ સમયો પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું, કેમ કે નિયમ તથા રૂઢી જાણનાર સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો. તેની પાસે ઈરાનના તથા માદાઈના 7 સરદારો, કાર્સના શેથાર, આદમાથા, તાર્તિશ, મેરેસ, આર્સના તથા મમુખાન બેઠેલા હતા. તેઓ રાજાની હજુરમાં આવજા કરી શકતા હતા અને રાજ્યમાં પહેલી બેઠકોના હકદાર હતા. કેમ કે કાયદા મુજબ વાસ્તાણીને આપણે શું કરવું, કેમ કે ખોજાઓની મારફતે આપેલી મારી આજ્ઞાનો અમલ તેણે કર્યો નથી. મમુખાને રાજાની તથા સરદારોની સમક્ષ ઉત્તર આપ્યો કે વાસ્તી રાણીએ કેવળ રાજાનો અન્યાય નહીં પરંતુ સર્વ સરદારોનો તથા અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોના સર્વ લોકોનો પણ અન્યાય કર્યો છે, કેમ કે રાણીનું આકૃત્ય સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે તો સર્વત્ર એવા સમાચાર ફેલાશે કે અહાશ્વેરોશ રાજાએ વાસ્તી રાણીને પોતાની હજુરમાં આવવાનો હુકમ કર્યો, પણ તે આવી નહીં. ત્યારે સ્ત્રીઓ પોતપોતાના ધણીઓને દુષ્કાર પાત્ર લેખવશે. ઈરાન તથા માદાઈના સરદારોની સ્ત્રીઓએ રાણીના એ કૃત્ય વિશે સાંભળ્યું હશે. તેઓ પણ આજે રાજાના સર્વ સરદારોને એમ જ ગણશે અને તેની પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ. જો રાજાની ઈચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પડવું જોઈએ ને તે ફરે નહીં માટે ઈરાનના તથા માદાઈના કાયદાઓ મતે નોંધાવું જોઈએ કે વાસ્તી હવે પછી અહાસ્વેરોસ રાજાની હજુરમાં કદી ન આવે અને રાજાએ તેનો રાણી પદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું. રાજા જે હુકમ કરશે તે ત્યારે તેના આખા સામ્રાજ્યમાં પ્રસિદ્ધ થશે, કેમકે તે વિશાળ છે. ત્યારે સર્વ સ્ત્રીઓ પોતપોતાના વરથારોને એટલે નાનાને તેમજ મોટાને માન આપશે. એ સૂચના રાજાને તથા સરદારોને સારી લાગી, તેથી રાજાએ મમ્મુખાનના કહેવા મુજબ કર્યું. રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા કે પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં આવે અને એ હુકમ તે પોતાના લોકની ભાષામાં પ્રગટ કરે. એસ્થરનું પુસ્તક અને તેનો બીજો અહાસ્વેરોસ રાજાના ક્રોધ સમ્યો. ત્યાર પછી વાસ્તી રાણીએ જે કર્યું હતું તે તથા તેને વિરુદ્ધ જે હુકમ કાઢ્યો હતો તે તેને યાદ આવ્યા. ત્યારે રાજાની ખિજમત કરનારા સેવો કહ્યું કે રાજાને સારું સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી. રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નિમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સુસાના મહેલના જનાનખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં એકઠી કરે અને તેઓને જોઈને એવા સુગંધિત દ્રવ્યો આપવા જે કુમારિકા રાજાને પસંદ પડે તે વાસ્તીને ઠેકાણે રાણી થાય એ વાત રાજાને ગમી અને તેણે એ પ્રમાણે કર્યું. મોર્દખાઈ નામનો એક યહૂદી સુસાના મહેલમાં હતો. તે કિશના પુત્ર સિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો. યહૂદાનો રાજા ખોન્યા કે જેને બાબિલનો રાજા નબુખાદનેસર લઈ ગયો હતો તેની સાથે જે બંદીવાન થઈને ગયા તેમની સાથે તેને પણ યરૂશાલેમથી લઈ જવામાં આવ્યો હતો. તેણે પોતાના કાકાની દીકરી હદ્દાસા એટલે એસ્તરને ઉછીને મોટી કરી હતી. તેને મા બાપ નહોતા. એ કુમારિકા સુંદર કાન તથા ફૂટડી હતી અને તેના મા બાપના મુવા પછી મોર્દખાઈ તેને પોતાની દીકરી કરી લીધી હતી. રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણાય કુમારિકાઓને પોતાના મહેલમાં હેગેના હવાલામાં એક કરવામાં આવી. એસ્તર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલા આવી. એ કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહેરબાની થઈ અને તાકીદે તેને રાજાના ઘરમાંથી તેને જોઈને તેવા સુગંધિત દ્રવ્યો, ઉત્તમ ભોજન, એના મોભા પ્રમાણે 7 દાસીઓ આપ્યા. વળી તેને તથા તેની દાસીઓને જનાનખાનામાં સૌથી ઉત્તમ ઓરડાઓ પણ આપ્યા. એસ્તરે પોતાની જાત, ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહીં, કેમ કે મોર્દખાઈ તેને તેમ કરવાની મના કરી હતી. એસ્તરની શી હાલત છે તથા તેનું શું થશે એ જાણવા સારું મોર્દખાઈ પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે ફેરાફેરા મારતો હતો. સ્ત્રીઓની રીત પ્રમાણે પ્રત્યેક કુમારિકાની બરદાસ 12 માસ સુધી થતી. કેમ કે તેઓને તૈયાર કરવાના દિવસો આ રીતે પૂરા થતા, એટલે 6 માસ બોરના તેલથી ને 6 માસ સુગંધી પદાર્થોથી તથા સ્ત્રીઓને પાવન કરનારા પદાર્થોથી તેઓને તૈયાર કરવામાં આવતી. પછી જ્યારે અહાસ્વેરોસ રાજાની હજુરમાં જવાનો તેનો વારો આવતો, ત્યારે ધારો એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વેળાએ તે જે કંઈ માંગે તે તેને આપવામાં આવે. સાંજે તે અંદર જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાહ આગાઝ, જે ઉપપત્નીનો રક્ષક હતો, તેના હવાલામાં પાછી આવતી. રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહીં. હવે મોર્દખાએ પોતાના કાકા હબીઆઈલની પુત્રી એસ્તરને પોતાની દીકરી કરી લીધી હતી. તેનો જ્યારે રાજાની પાસે જવાનો માહે જવાનો વારો આવ્યો, ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રી રક્ષક હેગે જે નિમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માંગ્યું નહીં. જેઓએ એસ્તરને જોઈ તે સર્વે તેના વખાણ કર્યા. એસ્તર અહાસ્વેરોસ રાજાની કારકિર્દીના 7મા વર્ષના 10મા માસમાં, એટલે તે 2 માસમાં તેની હજુરમાં તેના રાજમહેલમાં દાખલ થઈ. રાજાએ સર્વ સ્ત્રીઓ કરતા એસ્તર પર વધારે પ્રીતિ રાખી અને તેણે તે પર સર્વ કુમારીકો કરતા વધારે કૃપા તથા મહેરબાની રાખી, માટે તેણે તેને માથે રાજમુગટ પહેરાવીને વાસ્તીના ઠેકાણે તેને રાણી ઠરાવી. તે વેળાએ રાજાએ પોતાના સર્વ સરદારોને તથા પોતાના સેવકોને મોટી મિજબાની આપી. તે મિજબાની એસ્તરના માનમાં હતી. તેણે પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવાનો હુકમ કર્યો અને રાજાને છાજે તેવી બક્ષિસો આપી. બીજી વેળા કુમારિકાઓ એકઠી કરવામાં આવી ત્યારે મોર્દખાઈ રાજાના દરવાજામાં બેઠો હતો. મોર્દખાઈના ફરમાવ્યા પ્રમાણે હજુ સુધી એસ્તરે પોતાની જાત તથા ગોત્ર વિશે ખબર પડવા દીધી ન હતી. એસ્તર મોર્દખાઈને ઘેર રહેતી હતી. ત્યારની પેટે હાલ પણ તેની આજ્ઞા પાળતી હતી. મોર્દખાઈ રાજાના દરવાજામાં બેઠેલો હતો. તે દરમિયાન રાજાના દરવાનોમાંના બિખાન તથા તેરેસ નામના 2 ખવાસોએ ગુસ્સે થઈને અહાસ્વેરોસ રાજા પર હાથ નાખવાની કોશિશ કરી. તે વાત મોર્દખાઈને જાણવામાં આવી. તેણે એસ્તર રાણીને જણાવી અને એસ્તરે મોર્દખાઈને નામે તે બાબત રાજાને કહી દીધી. તે વાતની તપાસ થતાં તે ખરી માલુમ પડી. તેથી તે બંનેને એક ઝાડ પર ફાંસી દેવામાં આવી અને રાજાની પાસે રખાતા કાળ વૃત્તાંતના પુસ્તકમાં તેની નોંધ લેવાય. એસ્તરનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય. તે પછી અહાસ્વેરોસ રાજાએ અગાગી હામદાથના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચઢાવ્યો. તેણે તેની બેઠક તેની સાથેના સર્વ સરદારોથી ચડતી રાખી. રાજાના સર્વ સેવકો જેઓ રાજાના દરવાજામાં બેઠા હતા તેઓ નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિશે એવી આજ્ઞા કરી હતી. પણ મોર્દખાઈ તેને નમસ્કાર કરતો નહીં અને તેને માન પણ આપતો નહીં. ત્યારે રાજાના સેવકો જેઓ રાજાના દરવાજામાં હતા તેઓએ મોર્દખાઈને પૂછ્યું, તું રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરે છે? તેઓ દરરોજ તેને એમ કહેતા, તેમ છતાં તેઓનું સાંભળતો નહીં. ત્યારે એમ થયું કે મોર્દખાઈની આવી વર્તણૂક તે સહન કરશે કે નહીં એ જોવા સારું તેઓએ હામાનને કહી દીધું, કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે હું યહૂદી છું. જ્યારે હામાને જોયું કે મોર્દખાઈ મને નમસ્કાર કરતો નથી, ને મને માન આપતો નથી ત્યારે તે ક્રોધે ભરાયો, પણ એકલા મૂર્ખાઈ ઉપર હાથ નાખો એ તેને હલકું લાગ્યું. કેમ કે મૂર્ખાઈ કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. તે માટે હામાને અહાશ્વેરોશના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો એટલે મૂર્ખાઈ આખી કોમનો વિનાશ કરવાની કોશિશ કરી. અહાશ્વેરોશ રાજાના 12મા વર્ષના પહેલા માસમાં એટલે નિશાન માસમાં પ્રતિદિન અને પ્રતિમાસને માટે ચિઠ્ઠીઓ એટલે પૂર નાખવામાં આવી, અને 12મા માસના એટલે 18 માસના 13મા દિવસ પર ચિઠ્ઠી પડી. ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું કે તારા રાજ્યના સર્વ પ્રાંતના લોકોમાં પસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોનાથી જુદા છે. તેઓ રાજાના કાયદા પણ પાડતા નથી, તેથી તેઓને જીવતા રહેવા દેવા એ રાજાને હિતકારક નથી. જો રાજાની મરજી હોય તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પડવું જોઈએ, અને રાજાના ખજાનચીઓના હાથમાં હું 10,000 તાલંત રૂપું રાજાના ભંડારમાં લઈ જવા માટે આપીશ. એ સાંભળીને રાજાએ પોતાની મુદ્રિકા પોતાના હાથમાંથી કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હામદાથના પુત્ર હામાનને આપી. રાજાએ હામાનને કહ્યું કે તારું રૂપું તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યા છે, માટે તને ઠીક લાગે તેમ કરજે. તે પછી પહેલા માસને 13મે દિવસે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા, અને હામાને જે સર્વ આજ્ઞા આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સુબાઓ પર તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું, અને અહાશ્વેરોશ રાજાના નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના ઉપર મહોર મારવામાં આવી. તેની મારફતે રાજાના સર્વ પ્રાંત અઢાર માસની 13મી તારીખે સર્વ યહૂદીઓનો જુવાન વૃદ્ધ બાળકો તથા વિનાશ કરો એટલે કરીને તેમને મારી નાખે. કરવામાં આવી સુસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષરસ પીવા બેઠા, પણ સુસા નગરમાં ગભરાટ મચી ગયો. 4થો અધ્યાય. જે સઘળું કરવામાં આવ્યું તે મોર્દખાએ જાણ્યું ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને ટાટ પહેર્યું અને રાખ ચોળીને નગરમાં તે નીકળી પડ્યો, અને મોટે ઘાંટે દુઃખથી પોક મૂકીને રડ્યો. તે છેક રાજાના દરવાજા આગળ આવ્યો, કેમ કે ટાટ પહેરીને રાજાના દરવાજામાં બેસવાની પરવાનગી કોઈને નહોતી. સર્વ પ્રાંતોમાં જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યા ત્યાં ત્યાં યહૂદીઓમાં મોટો શોક તથા ઉપવાસ તથા વિલાપ કલાપીટ થઈ રહ્યા, અને ઘણા ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂતા. એસ્તરની દાસીઓએ ઓજાઓએ આવીને તેને તે વિશે કહ્યું. રાણી અતિશય દુઃખી થઈ. મોર્દખાઈ પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજા વસ્ત્રો પહેરે તે માટે એસ્તરે વસ્ત્રો મોકલ્યા, પણ તેણે તે પહેર્યા નહીં. રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક હતો, જેને રાણીની ખિજતમાં રહેવા સારું નિમ્યો હતો. તેને અસ્તર બોલાવીને ફરમાવ્યું કે મોરખાઈ પાસે જઈને ખબર કાઢ કે એ શું છે અને એમ કરવાનું કારણ શું છે. હથાક નીકળીને રાજાના દરવાજા સામેના નગર ચોકમાં મોરખાઈ પાસે ગયો. મોરખાઈ પોતાના પર જે સર્વ આવી પડ્યું હતું તે તથા યહૂદીઓનો નાશ કરવાને હામાને જે દાણું રાજાના ભંડારમાં આપવાનું કહ્યું હતું તેનો આંકડો તેને બરાબર કહી સંભળાવ્યો. વળી તેઓનો નાશ કરવાનો હુકમ સુસામાં કરવામાં આવ્યો હતો તેની નકલ તેણે તેને આપી કે તે એસ્તરને દેખાડે અને તેને કહી બતાવે અને તેને વિનવે કે રાજાની હજુરમાં જઈને તે પોતાના લોકને સારું કાલાવાસ રૂબરૂ અરજ કરે. હતા કે પાછા આવીને મોરખાઈનું કહેલું એસ્તરને કહ્યું. ત્યારે એસ્તરે હથાક સાથે વાત કરીને મોરખાઈ પર સંદેશો મોકલ્યો. રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતના લોકો જાણે છે કે જે કોઈ પુરુષ કે સ્ત્રી વગર બોલાવીએ અંદરના ચોકમાં રાજાની પાસે જાય તે વિશે એક જ કાયદો છે કે તેને મારી નાખો. ફક્ત જેની સામે રાજા સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ 30 દિવસથી રાજાની હજુરમાં જવાનું તીવડું આપ્યું નથી. એસ્તરનો સંદેશો તેણે મોરખાઈને કહી જણાવ્યો. ત્યારે મોરખાઈ તેને કહ્યું કે તારે એસ્તરને એવો પ્રત્યુત્તર આપો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલ બચવાનો વધારે સંભવ છે, એમ તારે પોતાના મનમાં ધારવું નહીં. જો તું આ સમયે છેક છાનીમાં બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તથા તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે અને તને રાણી પદ પ્રાપ્ત થયું છે તે આવા જ સારું નહીં હોય એ કોણ જાણે. ત્યારે એ સ્તરે તેઓને કહ્યું કે તમારે મોરખાઈને એવો પ્રત્યુત્તર આપો કે જા, સુસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એક કર અને તમે સર્વ આજે મારે સારું ઉપવાસ કરો. 3 દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું કે પીવું નહીં. હું તથા મારી દાસીઓ પણ એવી જ રીતે ઉપવાસ કરીશું. જો કે તે નિયમ વિરુદ્ધ છે, પણ હું રાજાની હજુરમાં જઈશ. જો મારો નાશ થાય તો ભલે થાય. ત્યારે મોરખાઈ પોતાના રસ્તે ગયો અને એસ્તરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.
એસ્તરનું પુસ્તક તેનો 5મો અધ્યાય. 3જે દિવસે એસ્તર રાજપોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો. રાજાએ એસ્તર રાણીને ચોકમાં ઊભેલી જોઈ ત્યારે તેની રેમ નજર તેના પર થવાથી પોતાના હાથમાંનો સોનાનો રાજદંડ તેણે એસ્તર રાણી સામે ધર્યો. એટલે એસ્તર પાસે આવીને રાજદંડની ટોચને અડી. રાજાએ તેને કહ્યું કે એસ્તર રાણી, તારી શી ઈચ્છા છે અને તારી શી અરજ છે? તું અડધું રાજ્ય માગશે તોય એ તને આપવામાં આવશે. એસ્તરે તેને કહ્યું કે આપને ઠીક લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હમાન સાથે આજે પધારો. ત્યારે રાજાએ કહ્યું કે હામાનને તાકીદ કરો કે એસ્તરના કહેવા મુજબ તે હાજર થાય. જે મિજબાની એસ્તરે તૈયાર કરી હતી તેમાં રાજા તથા હામાન આવ્યા. ગાઢસારો સ્થિતિ વેળાએ રાજાએ એસ્તરને કહ્યું કે તારી શી અરજ છે? તે પ્રમાણે તને આપવામાં આવશે અને તારી વિનંતી શી છે? અડધા રાજ્ય સુધી હું તે મંજૂર કરીશ. ત્યારે એસ્તરે ઉત્તર આપ્યો કે મારી અરજ તથા મારી વિનંતી આ છે. જો આપની મારા પર કૃપા દ્રષ્ટિ હોય અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય તો રાજા અને હામાન જે મિજબાની હું તૈયાર કરું છું તેમાં આવે. એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ. ત્યારે તે દિવસે હામાન મનમાં હરખાતો તથા આનંદ કરતો કરતો બહાર નીકળ્યો. પણ જયારે હામાને મોર્દકાઈને રાજાના દરવાજામાં બેઠેલો દીધો કે એ તો ઊભો થતો નથી કે મને જોઈને કાંપતો નથી, ત્યારે એ મોર્દકાઈ પર પોતે ભરાયો. તથાથી હામાન ગમ ખાઈને ઘેર આવ્યો ત્યારે તેણે સંદેશો મોકલીને પોતાના મિત્રોને તથા પોતાની સ્ત્રી જેરેસને બોલાવ્યા. હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા તથા રાજા તરફથી મળેલી પદવીઓ અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ધરવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાવ્યું. પછી હામાને કહ્યું, એસ્તર રાણીએ જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેણે મારા સિવાય બીજા કોઈને પણ રાજાની સાથે આવવાનું કહેણ મોકલ્યું નહોતું. કાલે પણ તેણે મને રાજાની સાથે નોતર્યો છે. પણ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દકાઈને હું રાજાના દરવાજામાં બેઠેલો જોઉં છું ત્યાં સુધી આ સર્વ મને કંઈ કામનું નથી. માટે તેની સ્ત્રી જેરેસે તથા તેના સર્વ મિત્રોએ તેને કહ્યું કે 50 હાથ ઊંચી એક ફાંસી ચોડાવ અને સવારે રાજાને કહે કે મોર્દકાઈને તે પર ફાંસી દેવી જોઈએ. પછી આનંદે તું રાજાની સાથે મિજબાનીમાં જશે. એ વાત હામાનને ઠીક લાગી અને તેમના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી. ઈશ્વર પિતા તેમના વાંચેલા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.